તારીખ 11/9/1997 શ્રી મદરાજચંદ્ર પત્રાંક 609 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 240
9મો ચાલે છે 10મો પારિગ્રાફ 469 પાનો સૌથી નીચેનો પારિગ્રાફ યથાર્થ સત્સંગ પ્રાપ્ત થાય તો જીવનું અવશ્ય કલ્યાણ થાય એવો અપૂર્વ અલભ્ય દુર્લભ એવો સત્સંગ એ પ્રાપ્ત થવા છતાં તેને નિષ્ફળ થનારા નિષ્ફળ કરનારા જીવના પોતાના પરિણામો છે એ પરિણામો કેવા દૂષિત પરિણામો છે કે જે સત્સંગને પણ નિષ્ફળ કરે છે એ આ પેરેગ્રાફની અંદર સમજાવે છે કે ચાર પ્રકારના પરિણામ લીધા છે મિથ્યા આગ્રહ સ્વચ્છંદપણો પ્રમાદ અને ઇન્દ્રિય વિષયોને ઉપેક્ષા ન કરી હોય એવા ચાર પ્રકારના પરિણામ હોય તો જ સત્સંગ ફળવાન થાય નહીં એક એકને વિચારીએ આપણે મિથ્યા આગ્રહ એટલે શું મિથ્યા એટલે ખોટો શબ્દાર્થ પ્રમાણે લઈએ તો ખોટો ખોટો એટલે શું વિપરીત અહીંયા ખોટો એટલે વિપરીત આગ્રહ ખાસ કરીને ધર્મના ક્ષેત્રમાં બહુભાગ જીવો જે કાંઈ ધાર્મિક સાધન કરે છે ધાર્મિક ક્રિયાને કરે છે એની સાથે સાથે એના આગ્રહને પણ એ સેવે છે જેમ કે ઉપવાસ કરતા હોય એ ઉપવાસ કરવા કરે એટલું નહીં એ કરવો જ જોઈએ એવો આગ્રહ પણ એને હોય રાત્રિ ભોજન ન કરતા હોય સારી વાત છે પણ રાત્રિ ભોજન ન જ કરવું જોઈએ એવો આગ્રહ પણ સાથે સાથે સેવતા હોય સ્વાધ્યાય કરતા હોય એમ આપણે આ પગ નીચે રહેલો આ ભાઈ વાત કરીએ સ્વાધ્યાય કરતા હોય તો એ સ્વાધ્યાય કરવો જ જોઈએ એવો આગ્રહ સેવતા હોય બાહ્ય ક્રિયાનો આગ્રહ એ આગ્રહ છે પછી એની અંદર અનેક પ્રકાર ઊભા થાય છે ક્રિયાનો આગ્રહ મન વચન કાયાની ક્રિયાનો આગ્રહ આગ્રહ એટલે શું લેવું છે પોતાના હિતરૂપ ભાવમાં વજન જવાને બદલે પોતાના આત્મિક ભાવ ઉપર વજન જવાને બદલે અન્ય ક્રિયા અને એ અન્ય ક્રિયાને જેને અનુસરીને થાય છે એવા શુભ પરિણામ એ પરિણામો ઉપર જેનું વજન જાય છે એ વજન જવું એ ભૂલ છે વજન જવું એ ભૂલ છે એમ આપણે વધારે વિચારીએ આપણા સ્વાધ્યાયના આગ્રહને સ્વાધ્યાયનો આગ્રહ રહે તો ઠીક જ વાત છે એમાં ખોટું શું છે એ ન આવતા હોય એને માટે તો એમ કહેવાય કે ભાઈ વજન દઈને તમે આવો પણ આવતા હોય એને એ આગ્રહ નહીં થવો જોઈએ તો એનું વજન ક્યાં જવું જોઈએ કે સત્સંગના આગ્રહને બદલે સત્સંગમાં પોતાને લાગુ પડે એ વાતના પ્રયોગને અમલીકરણ ઉપર એનું વજન જવું જોઈએ. કેમ કે સત્સંગ રોજ કરે, નિયમિત કરે, પણ કામ ન કરે અને સત્સંગનો આગ્રહ સેવે, અંદરનું કામ કાંઈ કરે નહીં. ત્યારે સત્સંગ એમ સમજાવે છે કે સત્સંગ તો તને કલાક, બે કલાક, ત્રણ કલાક દિવસ દરમિયાન મળશે કદાચ, બાકીના સમયમાં તને જે ઉદય વર્તે છે એ ઉદયને તું સાધન બનાવીને સત્સંગમાં સાંભળ્યું છે એનો પ્રયોગ શું કરે છો? કાંઈ અંદર કામ ચાલે છે કે નથી ચાલતું, કે બસ સાંભળવું સાંભળવું ને સાંભળવું? તો એને શું આગ્રહમાં હોય કે પહેલાં સાંભળી તો લો, પહેલાં સાંભળી તો લો, પછી બધું કરીશું, પુરુષાર્થ તો પછી કરીશ, પણ પહેલાં સાંભળી તો લો. આ વજન ખોટું જાય છે. ક્યારે ક્યાં વજન જવું જોઈએ એક આ વિષયની સૂક્ષ્મ પ્રક્રિયા છે કે જે મહત્વપૂર્ણ છે અને સમજવા જેવી છે. ખોટું વજન જાય ત્યારે વિપર્યાસ ઊભો થાય, વિપરીતતા ઊભી થાય. ખોટું વજન જાય ત્યાં વિપરીતતા ઊભી થવાની, અને જે કરવા જેવું છે એ રહી જશે ને બીજું થઈ જશે, એટલે પરિણામને બીજું ડાયવર્ઝન મળી જશે. પરિણામ જે રીતે, જે પ્રકારે આત્મકલ્યાણની દિશામાં આગળ વધવા જોઈએ એ દિશા છોડી એને બીજું ડાયવર્ઝન આવી જશે એના હાથમાં. સત્સંગમાં આવનારે એ ધ્યાન રાખવાનું છે, નહીંતર સત્સંગ નિષ્ફળ જશે. ક્રિયાનો આગ્રહ તો નહીં જ હોવો જોઈએ. એ બહુ ભાગ તો સત્સંગમાં આવનારાઓ પહેલાંની માની રાખેલી ક્રિયાને છોડી શકતા નથી. જે કરતા હોય તો કરવાનું જ, પછી સત્સંગ પણ હારે હારે કરવાનો. અને એ સિવાય વજન જવામાં જ્યાં ફેર પડે એટલા માટે સત્સંગમાં એની ચર્ચા થવી જોઈએ કે ક્યાં વજન ખોટું જાય છે ને ક્યાં ખોટું ન જવું જોઈએ, એની પણ ચર્ચા થવી જોઈએ. વાત સારી છે, સત્સંગમાં સારી વાત ચાલે છે, એટલે એમાં શું વાંધો એમ ન જોવાય. વજન ક્યાં જાય છે એ પહેલા જોવાય. વજન જવામાં ફેર પડે એટલે એ સત્સંગ નિષ્ફળ જવાનો. ક્યાં વજન જવામાં ફેર પડવો ન જોઈએ. સત્સંગમાં વાતો તો બધી સત્સંગને યોગ્ય સારી જ વાતો ચાલે, અને તો જ એને સત્સંગ કહેવાય. કોઈની નિંદા કુથલી ચાલે એને તો કાંઈ સત્સંગ કહેવાય નહીં. પણ સારી વાતો ચાલે છે માટે સત્સંગ છે એમ નહીં. કહેનાર સાંભળનારનું વજન ક્યાં જાય છે એ આની અંદર મુખ્ય મુદ્દો છે. વેઇટેજની ભૂલ, વજન જવાની ભૂલ, એટલા માટે એના આ વાત વધારે સ્પષ્ટ કરીએ છીએ કે વજન જવાની ભૂલ સાથે અભિપ્રાય સંકળાયેલો છે. છેડો ક્યાં અડે છે અંદરમાં, કે વજન જવાની ભૂલ સાથે અભિપ્રાય સંકળાયેલો છે એનો ક્યાંક, અને એ અભિપ્રાયની ભૂલ છે એ પૂરી ભૂલ છે, અધૂરી ભૂલ નથી. એવી વાત થોડીક ઊંડી છે, એટલે એ શબ્દ નાખ્યો છે કૃપાળુદેવે, ઉપર ઉપરથી વાંચી જવા જેવું નથી. કોઈ પણ પ્રકારનો મિથ્યા આગ્રહનું સેવન ન થાય તો જ સત્સંગ સફળ થાય, નહીતર સત્સંગ સફળ ન થાય. એમ છે અહીંયા એક બીજું સ્પષ્ટીકરણ પણ થવું ઘટે છે કે આગ્રહ અને ભાવનામાં શું ફરક. અમારે તો સત્સંગની ભાવના રહે છે અને અમને ક્યારે પણ સત્સંગથી વંચિત રહેવું પડે, કોઈ એવા સંયોગો અને પરિસ્થિતિ ઊભી થાય તો સત્સંગને છોડી દેવો પડે, ચૂકી જવું પડે, ત્યારે અમને બહુ દુઃખ થાય છે. તો અમારી ભાવના એ વખતે સફળ નથી થતી, ભાવના વિરુદ્ધ પરિસ્થિતિ હોય છે, એનું દુઃખ થાય છે. એમ છે કે ત્યાં અમને સત્સંગની બાહ્ય ક્રિયાનો આગ્રહ છે એટલે દુઃખ થાય છે, આકુલતા થાય છે. આગ્રહ અને ભાવનામાં શું ફરક છે? કે આગ્રહ છે એની સાથે કશાયની ઉત્પત્તિ છે, અથવા આગ્રહના પેટમાં કશાય ભરેલો છે. ભાવનામાં એવું નથી. ભાવના તો એક આત્મકલ્યાણની બહુ કોમળ લાગણી છે અને એ લાગણી જ્યાં દુભાય છે ત્યાં આત્મા દુભાય છે, ત્યાં એનો આત્મા દુભાય છે અને એનું દુઃખ થાય છે. ભાવના વસ્તુ આખી જુદી છે, આગ્રહ વસ્તુ આખી જુદી છે. આગ્રહ છે તે અવગુણ છે, ભાવના એ કઈ અવગુણ નથી, એ તો ગુણ છે. એટલે બે વચ્ચે ગુણ અવગુણનો મોટો ફરક છે. કેમ કે ભાવનામાં, ભાવનાનું લક્ષ આત્મા અને આત્મકલ્યાણ ઉપર છે, ભાવનાનું લક્ષ બાહ્ય ક્રિયા ઉપર નથી. એટલે ભાવનાવાળો ગમે તે પરિસ્થિતિમાં ભાવના વૃદ્ધિ કરે છે, કોઈ પણ પરિસ્થિતિમાં ભાવનાવાળો જીવ ભાવના વૃદ્ધિ કરે છે, આગ્રહવાળો જીવ કશાય વૃદ્ધિ કરે છે, એમ થાય છે. અને આત્માર્થી જીવે એક વાતનો નિશ્ચય કરેલો હોય છે કે જેમ મતાગ્રહ સેવા યોગ્ય નથી, કદાગ્રહ સેવા યોગ્ય નથી. આગ્રહના અનેક પ્રકાર છે આ બધા. મતાગ્રહ એટલે મતનો આગ્રહ, સંપ્રદાયના મતનો આગ્રહ. કદાગ્રહ એટલે બાહ્ય ક્રિયાને જૂની માન્યતા નહીં મૂકી શકવાનો આગ્રહ, તે કદાગ્રહ છે. પૂર્વાગ્રહ, પૂર્વે જે કાંઈ અભિપ્રાય બાંધ્યો છે એ ન છૂટી શકે એને પૂર્વાગ્રહ કહે છે. આમ અનેક પ્રકારના આગ્રહ છે, એ બધા દુરાગ્રહ છે. કેવા છે? એ બધા દુરાગ્રહ છે અને એ આત્મકલ્યાણની સાથે એને કોઈ સુસંગતતા નથી. ભલે વિષય ધર્મનો, ધર્મની ક્રિયાનો, ધર્મના સાધનનો હોય તો પણ એને આત્મકલ્યાણ સાથે સુસંગતતા નથી, વિસંગતતા છે. ભાવના છે એ આત્મકલ્યાણને સાધવાવાળી ભાવના છે. એ ગમે તે પરિસ્થિતિમાં ભાવનાનો સ્વભાવ વૃદ્ધિગત થવાનો છે અને એ ભાવના વધતી જાય, વધતી જાય, તે વધતી જાય. પણ ભેદરેખા પાતળી છે થોડી. ભાવના બાહ્ય ક્રિયાને ઈચ્છે પણ ખરી, ન ઈચ્છે એમ નથી, પણ આગ્રહ ને ભાવનામાં ફરક છે, ફરક છે, એ વાત ચોક્કસ છે. એટલે અહીંયા માર્ગદર્શનની જરૂર પડે છે, અહીંયા સત્સંગની જરૂર પડે છે, કે એકલો એકલો જીવ પોતાની મળે આવા વિષયની અંદર ભૂલેલો હોય તો એને ખબર પડતી નથી. એને કશાય આવી જ જાય, એની આગ્રહ પ્રમાણે ન થાય એટલે કશાય વધવાનો થવાનો છે. એનું એ લક્ષણ છે, આગ્રહનું એ લક્ષણ છે, એનું એ સ્વરૂપ જ એવું છે. એ વસ્તુ હંમેશા હંમેશા જ્ઞાનીઓએ નિષેધી છે અને એને મિથ્યા આગ્રહ ગણ્યો છે. કોઈ પણ પ્રકારનો આગ્રહ નહીં હોવો જોઈએ. અને વિચારવામાં આવે તો વાત તો એટલી જ વિચારવાની છે કે કામ અંદરમાં કરવાનું છે. કામ ક્યાં કરવાનું છે? પોતાનામાં ને પોતાનામાં અંદરમાં કામ કરવાનું છે. અને તું અંદર કામ કરવાની યોગ્યતામાં આવીને કામ કરે તો કોઈ તારા અંદરમાં પહોંચશે નહીં કે તને એમાં તને કોઈ હસ્તક્ષેપ કરી શકે. તારા અંતરંગ કાર્યમાં કોઈનો હસ્તક્ષેપ કરવાની કોઈ શક્યતા કે પહોંચે જ નથી કે કોઈ પહોંચી શકે. ભાવના વાળાનું કામ એ રીતે થાય છે અને ભાવના સાથે કુદરત બંધાયેલી છે. આથી વધારે જોઈએ શું તારે? તું આગ્રહ રાખે એટલે પરિસ્થિતિ તને સાનુકૂળ થાય એમ કુદરત બંધાયેલી નથી, પણ ભાવના સાથે કુદરત બંધાયેલી છે, એ વાત ચોક્કસ. એ તમામ પ્રકારના ખોટા અભિપ્રાયો, મિથ્યા માન્યતા, ક્રિયાના આગ્રહો, મતાગ્રહો, સર્વ પ્રકારના આગ્રહો અને ક્યાંય પણ વજન ન જવા જેવું હોય ત્યાં ચાલ્યું જાય, એ મુમુક્ષુ જીવે વિશેષ પ્રકારે વિચારવા યોગ્ય છે. કેમ કે તે સત્સંગ નિષ્ફળ થવાના કારણો માહિતીનું એક કારણ છે. ત્યારે અહીંયા એક બીજી મૂંઝવણવાળી વાત ઊભી થાય કે આવી બધી સૂક્ષ્મ ભૂલોમાં ન સમજણ પડે ને ભૂલા પડી જઈએ, એનો કાંઈ બીજો ઉપાય સહેલો ખરો કે નહીં? અમારું તો કઈ એવું ગજું નથી કે આવું બધું ઝીણું ઝીણું કાંતીએ, આવો એક પ્રશ્ન ઊભો થાય. એ જવાબ પણ એમને આપ્યો છે કે સત્સંગમાં એક નિષ્ઠા. સત્સંગ એટલે અહીંયા સત્પુરુષ લેવો, કેમ કે એ અર્થ એમને બીજા પેરેગ્રાફમાં કર્યો છે. સત્સંગ એટલે સત્પુરુષ એ આગળ બીજા પેરેગ્રાફમાં કર્યો છે. એમાં એક નિષ્ઠા, પૂરેપૂરી શ્રદ્ધા, સત્પુરુષમાં પૂરી શ્રદ્ધા અને અપૂર્વ ભક્તિ. જો એ પરિણામ ઊભા થાય તો ઓલામાં ઓટોમેટિક ભૂલ થવાની નહીં, ક્યાંય મિથ્યા આગ્રહ નહીં ઊભો થાય, વજન જવામાં ભૂલ નહીં થાય, ફેર નહીં પડે. એની માસ્ટર કી છે, ચાવી આપી છે. અથવા કરીને જે વાત લીધી છે એની ચાવી આપી છે અને એ સુગમ ભૂલ ન થાય એવો સુગમ અને શ્રેષ્ઠ ઉપાય છે. કૃપાળુદેવે એ વાતને વિશેષ પ્રકારે ખોલી છે ધ્યાન ખેંચ્યું છે મુમુક્ષુનું, એનું કારણ એ છે કે સુગમ અને શ્રેષ્ઠ ઉપાય છે. બાકી ઓલી આટીઘૂટી વાળા બધા વિષયો છે, એમાં ક્યાં ભૂલ થાય પોતાને ખબર નહીં પડે એવું બનવાનું. એક મિથ્યા આગ્રહ છે, અનેક પ્રકારના સ્વચ્છંદપણું છે. એની બે જાત છે, એક તો તીવ્ર રસે કરીને વિષય કષાયના પરિણામો થાય, જેને રોકવાનો કોઈ પોતાની પાસે પ્રકાર જ ન હોય, એ સ્વચ્છંદી પ્રવૃત્તિ છે. અને બીજું સ્વચ્છંદપણું ધર્મ સાધનમાં જ્ઞાનીની આજ્ઞા એ નહીં ચાલતા, પોતાની મનમની માની રીતે ચાલવું. અને એવો સ્વચ્છંદ જીવે ધર્મના ક્ષેત્રમાં આવીને અનંત વાર કર્યો છે. ઓલો સ્વચ્છંદ તો સમજી શકાય એવી વાત છે કે તીવ્ર રસવાળા વિષય કષાયના પરિણામ તો એમાં તો સત્સંગનો રંગ ચડવાની કોઈ જગ્યા છે નહીં. પણ ધર્મબુદ્ધિ એ ધર્મ સાધન કરનારને સત્સંગ શું કરવા સફળ ન થાય, પોતાની મનમાની રીતે ચાલે તો. પોતાની મનમાની રીતે કેવી રીતે ચાલે છે કે પોતે જ નિર્ણય લે છે કે મારે આ કરવું જોઈએ. શરીર બળ હોય તો વ્રત નિયમ ઉપવાસનો નિર્ણય પોતે લે છે, ધન બળ હોય તો દાન દેવાના નિર્ણયો પોતે લે છે, બુદ્ધિ બળ હોય તો શાસ્ત્રો વાંચવાના નિર્ણય પણ પોતે લે છે. એમ જે કાંઈ ધર્મ સાધન કરે છે એ આ ભૂમિકામાં મારે કરાય કે ન કરાય એની સમજણ કર્યા વિના એમને એમ ધર્મ સાધન કરવા માગે છે એ પોતાને નુકસાન કરે છે. લાભ તો કરતો નથી પણ પોતાને નુકસાન કરે છે. આપણે મિસ્ત્રી નથી ને વાણિયા છીએ, લાકડાનું કામ કરતા ને ફર્નિચરનું. હવે તમને રંધો આપે, ફરસી આપે, બધા એના સાધનો હોય ને, તો બનાવો ફર્નિચર, તો પછી શું કરો તમે? લાકડું આપે, આમાંથી સરખું ફર્નિચર બનાવો તો શું કરો તમે? લાકડું બગડે જ તમારા હાથે, બીજું કાંઈ ન થાય. શું થાય? સાધન આપ્યા હોય તો એ સાધનથી લાકડું બગડે, કેમ કે એની ટ્રેનિંગ લેવી પડે પહેલા. ધંધો ચલાવવો હોય ત્યારે ઓલો સામે બેહાડે, જો આમ ચલાવાય, એમાં જે વજનનો ફેર થતો હોય એ એને સમજાવે કે જો આમ તારે કેમ ખેંચાય છે, તારો હાથ કેમ ખેંચાય છે, તારો હાથ કડક કેમ છે, ઢીલો કેમ છે, ફલાણું કેમ છે. એને પળોટે ત્યારે એ મિસ્ત્રી થાય છે, મિસ્ત્રીના છોકરાને પળોટે ત્યારે એ મિસ્ત્રી થાય છે. એમને સીધો રંધો તો ન ચલાવી શકે કોઈ, કે ફરસે ન ચલાવી શકે, કેમ કે છોડું પાડવા જાય તો આખું મન છોડું ઉતરી જાય ને, કાંઈ કાંઈ થાય નહીં, કાં હાથે બગાડી બે, કાં હાથ પગ ઉપર ઘા આવી જાય. આ તો એવું કામ છે. એમ ગમે તે શાસ્ત્ર વાંચવા બેસી જાય, ચાલો ભાઈ સમયસર બહુ ઊંચું શાસ્ત્ર છે માટે આપણે હાલો વાંચી નાખીએ, એમ કાંઈ આત્મકલ્યાણ ન થાય. એવી રીતે પોતાને સમયને શક્તિને સમજ્યા વિના પ્રયોગ કરે છે, એ સમય શક્તિને વેડફે છે, એનો સદુપયોગ નથી. અને જ્ઞાનીઓએ એને સ્વચ્છંદ કહ્યો છે. શું કહ્યો છે? સ્વચ્છંદ કહ્યો છે. અહીંયા તો જેને એ જ્ઞાન પ્રાપ્ત થયું છે એને એની નીચે એના અંડરમાં રહીને એની આજ્ઞા એ ચાલે તો જ વાંધો ન આવે, નિત્ર વાંધો આવ્યા વિના રહીને નુકસાન જ કરી બેસે એવી વાત છે.
બે
વધારે આવડો બીજો ચાર, આ બીજો શોષણ વધારે નુકસાનકારક છે, કેમ કે ઓલામાં ખબર પડી જશે. વિષય કષાયના તીવ્ર રસવાળા પરિણામમાં તો ખબર પડશે. કેમ ખબર પડશે? કે આકુળતા વધે છે ત્યાં, અને જીવનો સ્વભાવ નિરાકુળ શાંત સ્વભાવ છે, એટલે એમાં તો જીવ ક્યારેક જાગી જશે. આમાં નહીં જાગી શકે, આમાં તો એને હું ધર્મ કરું છું, બરાબર કરું છું. શું શાસ્ત્રમાં છે? જ્ઞાનનો ઉઘાડ સારો એવો હોય અને શાસ્ત્ર બરાબર સમજે, સમજાવી શકે, વાંચતા વાંચતા વિદ્વાન અને પંડિત થઈ જાય. શું હવે એને કેમ ખબર પડે કે મારી ગાડી ઊંધે પાટે છે? શાસ્ત્ર કહે છે એમ જ, હું પણ એમ જ કહું છું. હું સમયસારની 11મી ગાથા, વ્યવહારો ભૂયથો ભૂયથો દેશીદો સુધણયો, ભૂયથમ વસિદેવ ખલા ખલુ સમાદિઠ્ઠી હવદી જીવો. ભૂતાર્થને આશ્રિત સમ્યક દર્શન થાય છે, વ્યવહાર સઘળો એ અભૂતાર્થ છે. અહીંયા ચોખ્ખી નિશ્ચય પ્રધાનતાની અપેક્ષા છે, અને જે ભૂતાર્થ સ્વભાવનો આશ્રય કરે તેને સમ્યક દર્શન થાય એવો સિદ્ધાંત પ્રતિપાદન કર્યો છે. અર્થ કરવામાં કાંઈ ભૂલ નથી, પણ વજન ખોટું જાય તો નિશ્ચયાભાસી થાય. આ જ ગાથા ઉપર વજન દેવામાં ભૂલ જાય એટલે એ જ ગાથા એને નિશ્ચયાભાસનું કારણ થાય, બીજું કાંઈ ન થાય. એ જ સમયસારની એ જ ગાથા, અને સરખું વજન થાય જાય તો એને સમ્યક દર્શન થાય. આવી વાત છે. એટલે બીજો સ્વચ્છંદ છે એમાં જીવ અનંતવાર ભૂલ્યો છે. ઓલા સ્વચ્છંદથી પાછો વળી અને ધર્મના ક્ષેત્રમાં આવ્યો. ધર્મના ક્ષેત્રમાં આવ્યો તો ઉલટાનો સ્વચ્છંદ વીધો. એ રીતે માર્ગથી પોતે અજાણ હોવાને લીધે, પોતે સત્ય માર્ગથી સન્માર્ગથી અજાણ હોવાને લીધે, માર્ગને જાણેલાને સાથે કે માથે ન રાખે અને પોતાની મનમાંની રીતે ચાલવા જાય ત્યારે એને નુકસાન થયા વિના રહે. શરૂ ત્યાંથી કરવું જોઈએ કે હું કાંઈ સમજતો નથી, હું સમજતો નથી એટલું જ નહીં, મારી શું યોગ્યતા છે એની પણ મને ખબર નથી, અને મારું કર્તવ્ય અને અકર્તવ્ય શું છે એ પણ મને ખબર નથી. માટે એક ડગલું પણ મારે ભરવું હોય તો તમે કયો એ પ્રમાણે ભરવું છે, ને નહીંતર આગળ વધવું નથી. એવી તૈયારી જોઈએ. તો સ્વચ્છંદ ન થાય. પ્રમાદ, પ્રમાદ એટલે શું? આત્મકલ્યાણના ની મુખ્યતા જેને ઓછી થઈ હોય છે અથવા નથી હોતી, અને બીજા શુભાશુભ પ્રવૃત્તિમાં જે લાગી જાય છે ને પડી જાય છે એ જીવનો પ્રમાદ છે. પ્રમાદ એટલે સૂઈ જાય છે એમ નથી કહેવું. પ્રમાદ એટલે જે ઉત્સાહથી અને જે ઉમંગથી એને આત્મકલ્યાણની પ્રવૃત્તિમાં લાગી પડવું જોઈએ એવા ઉત્સાહનો અભાવ, એને પ્રમાદ કહેવામાં આવે છે. એવો પ્રમાદ સત્સંગને નિષ્ફળ કરે છે, કેમ કે સત્સંગમાં તો ઉત્સાહથી આત્મકલ્યાણમાં ઉત્સાહિત વીર્યથી આગળ વધવું. અને ઇન્દ્રિય વિષયથી ઉપેક્ષા ન કરી હોય, એટલે કે નિરસપણું ન આવ્યું હોય, સુખ બુદ્ધિને કારણે રસ તીવ્ર રહેતો હોય એને આત્મરસ ચડતો નથી, કેમ કે એ પૂદગળ રસ છે, જળ રસ છે, એનો જેને રસ છે એને આત્મરસથી વિરુદ્ધ પરિણામ ચાલે છે, એને આત્માનો રસ ચડે. સત્સંગમાં તો આત્માનો રસ ચડાવવાનો છે, કે અમને સત્સંગ તો બહુ ગમે, પણ ખાવા બેસીએ ત્યારે કઢી જરાય ખાટી પણ ન હોવી જોઈએ ને મીઠી પણ. કઢી તો કઢીની રીતે જ બનેલી હોવી, નહીંતર અમારો ફાવે ને બગડી જાય બધું ખાવાનું. અને છાશ પણ અમારે જેવી મોડી કે ખાટી છે ને જે પસંદ હોય એવી જ આવવી જોઈએ. એવા ચીકણા પરિણામ છે. આ તો એક દ્રષ્ટાંત છે ખાવાનું, પણ પાંચે ઇન્દ્રિયના વિષયમાં લઈ લેવું. જે ચીકણા પરિણામ છે એ અપેક્ષાવૃત્તિને કારણે છે. એમાં જે સુખની અપેક્ષાની વૃત્તિ છે એના કારણે છે કે જ્યાં ઉપેક્ષા થવી ઘટે. સત્સંગની ઈચ્છાવાળા જીવને તો એ બધેથી ઉપેક્ષા થઈ જવી જોઈએ, એક આત્મકલ્યાણની અપેક્ષાને લીધે. જાતના રૂપ ધારણ કરીને આવે, ક્યારેક દુશ્મનના રૂપમાં ન ઓળખાય ને મિત્રના રૂપમાં એને પકડી લઈએ. આવી બધી વિટમણા ઊભી થતી હોય. કરવું હું તો કે સત્સંગમાં એક નિષ્ઠાને અપૂર્વ ભક્તિ આણી હોય તો વાંધો ના આવે. કેમ કે એક નિષ્ઠાને અપૂર્વ ભક્તિથી એને પાંચે ઇન્દ્રિયના વિષયમાં નિરસતા આવી જશે, ઉપેક્ષા થઈ જશે, એનો એ બાજુનો ઝુકાવ એટલો વધી જશે કે બહારના વિષયોમાંથી એને જેમ હોય એમ બધું ચલાવી લેશે. કેમ કે એક જ બાજુ ઝૂકી જવાય છે એનાથી, એ પ્રમાદમાં નહીં રહીએ, એ સ્વચ્છંદમાં નહીં રહીએ, કેમ કે આજ્ઞાકારિતામાં આવી જશે. અને એને ક્યાંય આગ્રહ હોય એને ખલાસ. એ તો એકને જ જોવે છે ને એકને જ ભજે છે, પછી કાંઈ એને બીજું દુનિયા દેખાતી નથી, ક્યાંય ભૂલ થવાની એને જગ્યા નથી. પછી એવો એક પ્રકાર ઊભો થાય છે. જો એવું પ્રકાર ન હોય તો, એટલે આ હોય એને આ પ્રકાર હોવો જોઈએ, આ પ્રકાર હોય એને આ પ્રકાર, અવિનાભાવીપણે સાથે સાથે ચાલવો જોઈએ તો સત્સંગ ફળવાન થાય નહીં. જો એક એવી અપૂર્વ ભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય, ભક્તિપૂર્વક સત્સંગને ઉપાસ્યો હોય, આરાધ્યો હોય, સત્સંગમાં ઉપસ્થિત રહ્યો હોય એમ ન કહ્યું, સાંભળ્યું એમ ન કહ્યું, વાંચ્યું એમ ન કહ્યું, વિચાર્યું ને ચર્ચા કરી એમ ન કહ્યું, શું ઉપાસ્યો ન હોય, આરાધ્યો ન હોય એમ કહ્યું. એટલે શું કે જે વાત સત્સંગમાં પોતાને યોગ્ય લાગુ પડે એવી, પોતાના કામની પોતાના પ્રયોજનની આવે, તરત જ એના અમલીકરણમાં આવે, એનું નામ સત્સંગની ઉપાસના છે. નહીંતર સંતોષ પકડશે. હું તો રોજ આવું છું ને, રોજ સાંભળું છું ને, મને સારું લાગે છે, મજા આવે છે, માટે હું રોજ આવવું જોઈએ એમ વાત નથી. આવીને કર્યું શું, જવાબ એ માગે છે. નાની તો જવાબ એ માગે છે કે તમે કર્યું શું, પણ સાંભળો છો તો કરો છો શું, પણ એ તો કયો. જો તમે સાચી દિશામાં કામ કરતા ન હો તો તમારા પરિણામ ખોટી દિશામાં અવશ્ય ચોક્કસપણે કામ કરી રહ્યા છે. તમને ખબર હોય કે ન હોય એ બીજી વાત છે, ખબર હોય તો આંખ આડા કાન કરવાની, ન ખબર હોય તો સત્સંગે એ વિષયમાં ઊંડા ઉતરીને એને એ પરિણામોને મટાડવા, નિષ્પક્ષ થઈ જવું, પોતાના દોષ જવા માટે નિષ્પક્ષ અપક્ષપાતપણે જોવા, એ ખાસ આજ્ઞા છે. અને સ્વચ્છંદ એનાથી જ દબાય, એ વગર દબાય નહીં કોઈ દિવસ. શું આમ તો 254મો પત્ર છે, જેના ઉપર આપણે 2 વર્ષ પહેલાં સ્વાધ્યાય થઈ ગયો પાર્લામાં, અને પુસ્તક રૂપે આપણે મુમુક્ષુતા આરોહણ ક્રમ હમણાં પ્રકાશિત થયું, એમાં એ વાત છે, એમાં એ ખાસ વાત છે કે જે મુમુક્ષુ એ એટલે મોક્ષની ઈચ્છાવાન એવા, દ્રઢ ઈચ્છાવાન એવા જીવે પોતાના દોષ અપક્ષપાતપણે જોવા અને ક્યાંય પણ સુખ બુદ્ધિથી પ્રવૃત્તિ કરવી નહીં. સુખ બુદ્ધિ એટલે સુખના અભિપ્રાયથી સુખાભાસ થવો એક બીજી વાત છે, સુખ બુદ્ધિ હોવી એ બીજી વાત છે. પછી સત્પુરુષને ઓળખવાની વાત પછી લીધી છે એમણે, ક્રમની દ્રષ્ટિએ એવા દોષ ગયા પછી સત્પુરુષ ઓળખાય તો એને પરમેશ્વર બુદ્ધિએ એક નિષ્ઠા અને અપૂર્વ ભક્તિ ઉત્પન્ન થાય તો એને પદાર્થ નિર્ણય એટલે સ્વરૂપને ઓળખવાની, જેને બોધ બીજ કહ્યું છે, એની ભૂમિકા તૈયાર થાય, યોગ્ય થાય, કે જે સમ્યક દર્શનનું અનન્ય કારણ છે. આવી રીતે ક્રમથી વાત એમણે 254 પત્રની અંદર પ્રતિપાદન કર્યું છે. સુખાભાસમાં ભાસે છે એટલે લાગે છે, પણ અભિપ્રાય શું છે એ મુખ્ય વાત છે. સમજાઈ ગયું? એ રીતે જોવાનું છે. લાગશે, અભિપ્રાય સહિત પણ લાગશે અને અભિપ્રાય વિરુદ્ધ પણ લાગશે. અભિપ્રાય સહિત હોય તો સુખ બુદ્ધિ છે, નહીતર સુખાભાસ છે. અને એ સુખાભાસ પ્રયોગે કરીને ટળે છે, સુખ બુદ્ધિ પણ પ્રયોગે કરીને ટળે છે. બંનેની ભૂમિકા જુદી જુદી છે, પણ પહેલાં સુખ બુદ્ધિ ટાળવી જોઈએ. અને એ ક્યારે ટળે કે પોતાના દોષ નિષ્પક્ષપાતપણે અપક્ષપાતપણે જોવાની સારી એવી પ્રેક્ટિસ હોય તો પછી સુખાભાસ ટળવાની વાત પછી છે. કેમ કે એમાં મુખ્યપણે ચારિત્રમોહ સાથે સંબંધ છે, અહીંયા મુખ્યપણે દર્શનમોહ સાથે સંબંધ છે. જો એક એવી અપૂર્વ ભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય, અથવા ભલે ઓળખાણ ન થઈ હોય, કેમ કે સ્ટેજ સુધી ન પહોંચાયું હોય, અને સત્સંગ ઉપલબ્ધ હોય, તો બૌદ્ધિક સ્તરે પણ દ્રઢપણે પોતાને નિષ્ઠા હોવી જોઈએ કે આ જ મારા આત્મકલ્યાણનું કારણ છે, આ સિવાય બીજે રસ્તે જવું નથી. અને વિશ્વાસ આવ્યો હોય તો હવે છોડવું નથી, એ પણ એને પાકું હોવું જોઈએ. છૂટવાના કારણ ઉપસ્થિત થશે, છૂટવાના કારણરૂપ એવા ઉદય અને પરિણામો ઉપસ્થિત થશે, અને ઓળખાણ નહીં થઈ હોય તો ગાડી ગબડી જતા વાર લાગશે નહીં. પણ બૌદ્ધિક સ્તરે પણ પાકું નક્કી કર્યું હોય કે આ છોડાય નહીં, કલ્યાણ થશે તો અહીંથી જ થશે ને નહીતર નહીં થાય, તો ક્રમે કરીને એ જીવ ક્રમમાં પ્રવેશ કરીને અપૂર્વ ભક્તિને એ એક નિષ્ઠામાં ઓળખાણપૂર્વક આવે. ને આમાં કંઈક કંઈક પ્રકારો ભજે છે અને અનંતકાળ જીવે એમને એમ કાઢ્યો નથી. ખરે રસ્તે ખરી લાઈન મુમુક્ષુતાની પણ સાચી લાઈન હાથમાં નથી આવી એટલે અનંતકાળ કાઢ્યો છે. મમ્મી બાકી મુમુક્ષુ મંડળમાં તો ઘણી વાર જોડાણો છે, નામ લખાવ્યા છે ને પૈસા ભર્યા છે, હા, પણ એથી કાંઈ મુમુક્ષુપણું આવતું નથી. ગોથા ખાય ખાધા છે ને ગોથા ખાય એવું ઘણું બને, પણ જો ખરી મુમુક્ષુતા આવી હોય કે નહીં છૂટવું જ છે, એ છૂટી જાય છે. સાચી ભાવના વાળો હોય છૂટવાની, એને કોઈ જગતમાં બાંધનાર નથી. કદાચ અવળા સવળા ઉદય અને પરિસ્થિતિ ને પરિણામો પોતાના થાય તો થોડી વાર લાગે, પણ જેને નક્કી કર્યું કે નહીં છૂટવું છે, છૂટવું જ છે, કોઈ પણ રીતે છૂટવું છે, એ પછી બંધાવાનો નથી. આ ભાવનાનો વિષય એવો છે. જો એક એવી અપૂર્વ ભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો અલ્પકાળમાં મિથ્યા આગ્રહ આદિ ચારે કારણોમાં કાંઈ પણ કાચું રહી ગયું હોય તો તે નાશ પામે અને અનુક્રમે જીવ સર્વદોષથી મુક્ત થાય, પરિપૂર્ણ મુક્ત દશા પ્રગટ થશે, એ વાત નક્કી છે. એવું ફળ સત્સંગની ઉપાસનાનું છે અને એ સત્સંગને નાશ કરવાવાળા કારણો બધી રીતે વિચારી લેવા. આ કારણો હોય છે, એની સાથે સાથે એક બીજો ન સમજાય એવો દોષ છે, મોટો દોષ છે, એ સ્વચ્છંદ જેવો મોટો દોષ છે, એ પરલક્ષનો છે. જેને પરલક્ષ રહેતું હોય એનો સત્સંગ બધો ચવાઈ જાય, એને સત્સંગની અસર જ ન આવે. બૌદ્ધિક સ્તરે એમ નક્કી કર્યું હોય કે સત્સંગ ન છોડવો એટલે સત્સંગમાં રોજ આવવું ને સમયસર આવવું ને કાયમ માટે આવવું અને કાયમ સત્સંગ કરે ને વર્ષો સુધી કરે, પણ રોજે રોજ ચવાઈ જાય, કેમ કે બાકીના ટાઈમમાં એનું ઉપર લક્ષ્ય રહેતું હોય, એનો સત્સંગ ચવાઈ જાય. આ એક ન પકડાય એવો અને ભૂલ રહી જાય એવો બહુ મોટો દોષ છે, એટલે એ પણ ધ્યાન ખેંચવા જેવો વિષય છે. કેમ કે એમાંથી પર રુચિ ઉત્પન્ન થાય છે, પછી મોટા મોટા જે વિપરીત પ્રકારો ઊભા થાય છે એમાં પર રુચિ ઉત્પન્ન થાય છે અને એમાંથી જ્ઞાન નબળું પડે છે. હિત અહિતને સમજવા માટે એમ પરંપરા ચાલે છે અને પરલક્ષ થતાં જીવને સ્વલક્ષ થવું દુર્લભ થઈ પડે છે. મોટી વાત તો એ થાય છે કે એને સ્વલક્ષ થવું દુર્લભ થઈ પડે છે અને સત્સંગ આખે આખો રોજે રોજ ચવાઈ જાય છે, રોજનો સત્સંગ રોજે રોજ ધોવાઈ જાય, ખબર જ ન રહીએ પોતાને. એ એક સ્વચ્છંદના પેટામાં સમાયેલો દોષ છે, પણ ન પકડાયને ન સમજાય એવો છે. એટલે એક એવો નિર્ણય કરવો જોઈએ અને બહુ દ્રઢ નિર્ણય કરવો જોઈએ કે મારે મારા માટે જે કરવું છે કરી જ છૂટવું છે, આ સિવાય મારે કાંઈ પરલક્ષ ન થાય એની તકેદારી રાખીને સ્વલક્ષમાં એકાંતે ચાલવું છે, એકાંતે પરલક્ષ છોડવું છે, એ પ્રકારમાં દ્રઢતાથી આવી જાય તો બચી જાય, નહીતર આ દોષ મટવો અને પકડાવવો મુશ્કેલ છે. પકડાય નહીં તો મટે જ કેવી રીતે એને પોતાને, એ પ્રકાર છે એમાંથી. દ્રઢ નિર્ણય કરવો, હું અહીંયા મારું કામ કરવા આવ્યો છું, એમાં મારે કોઈની સાથે શું લેવા દેવા, મારે કોઈની સાથે શું લેવા દે, હું મારું કામ કરવા આવ્યો છું, મારું સંભાળું, કોઈની સંભાળ મારે કરવી નથી. પણ અમથોમ તો પૂછે તમારું શું છે, તમારે શું છે, ઓલાને શું છે, ઓલાને શું છે, થઈ રહ્યો સ્વલક્ષમાંથી ગયો. આમ તો પહેલેથી પાળ બાંધવા માટે આ પ્રકારના પરલક્ષને ઉડાડવા માટે પહેલેથી જેમ શિસ્તના નિયમો હોય છે, ડિસિપ્લિનનો પ્રિન્સિપલ, એને અહીંયા આ જગ્યાએ એ સિદ્ધાંતને એ નિયમ લેવડાવ્યો છે. જેમ કે અહીંયા ડિસિપ્લિન શું છે કે સત્સંગમાં બેઠા હોય એને વાતો કરીને અવાજ ન કરવો, અરસપરસ વાતો કરી શકાય નહીં, બીજો પણ કોઈ અવાજ કરી શકાય નહીં. માનો કે ઉધરસ બહુ આવે છે, કાં પાછળ બેહે કાં ઊભો થઈને ચાલતો થાય, બીજા ડિસ્ટર્બ થાય છે. એક શિસ્ત છે, શાંતિ જાળવવી એ સ્વાધ્યાયના સ્વાધ્યાય કક્ષનું શિસ્ત છે. એમ સ્વાધ્યાયના બેસનારને શિસ્ત પાલનમાં હોવું જોઈએ કે મારું પરલક્ષ ન હોવું જોઈએ, એકાંતે સ્વલક્ષ જ મારે મારો સ્વાધ્યાય કરવાનો છે, હું મારા સ્વાધ્યાય માટે આવું છું. અને તો જ એનું ધ્યાન જાય કે મારે સુધારો શું કરવાનો છે, નહીં તો રોજ સત્સંગ કરે ને એનું ધ્યાન ન જાય કે મારે શું કરવાનો છે. પરલક્ષમાં પોતાનું ધ્યાન ચૂકાઈ જાય, સ્વલક્ષ ચૂકાઈ જાય. આ એક સત્સંગને નિષ્ફળ કરનારો બહુ મોટો દોષ છે, અને એનાથી એ પ્રવૃત્તિથી આગળ વધતા બીજાના યોગ્યતા અયોગ્યતાને જોતા બીજા જીવના વિષયમાં શલ્યના પરિણામ ઊભા થઈ જાય છે. આ પાંગરે છે કેવી રીતે પરલક્ષ પછી, કે આ તો આવો જ, ફલાણો આવો ને ફલાણી આવી એ સુધરી જાય, નાનું એમને ઊભો રહી જાય, કેમકે પરિણામ તો બદલતી ચીજ છે. તે જે જીવ માટે જેવો અભિપ્રાય બાંધ્યો હોય એ પર્યાય સ્થાયી નથી, પર્યાય બદલતી ચીજ છે. તે પકડ કરી છે, શલ્ય કરીને અભિપ્રાય બાંધીને, પલટતી પર્યાયને નહીં પલટતી એવી માનીને પકડ કરી છે, એ વસ્તુના સ્વરૂપનો અનાદરને અસ્વીકાર છે. કેમકે વસ્તુના સ્વરૂપે તો પર્યાય પલટતી છે, ને તારા અભિપ્રાયમાં શલ્ય રહી ગયું કા તો આમ જ છે, એ બધું પરલક્ષમાંથી ઊભું થાય છે. અને એવા પ્રકારના શલ્યથી જીવનો સાચી દિશામાં જે પુરુષાર્થ અને વિવેક ચાલવો જોઈએ અને ભાવના ઉત્પન્ન થવી જોઈએ એ કાંઈ થઈ શકે નહીં. કરવું હોય તો પણ થઈ શકે નહીં, ભાવના ઉત્પન્ન થાય, પુરુષાર્થમાં આગળ ન વધી શકે, એ પ્રકાર આવે છે એ શલ્યને કારણે. માટે કોઈ પણ જીવ માટે અભિપ્રાય ખુલ્લો રાખવો, નવો હોય તો પણ આગળ નીકળી જાય અને જૂનો હોય તો પણ આગળ નીકળી જાય, પાછળ રહી જાય પાછળ રહી જાય, આગળ નીકળી જાય આગળ નીકળી જાય, કોઈને માટે અભિપ્રાય બાંધીને બેસી રહેવાય નહીં, બેસાય એવી વિશાળતા અને ખુલ્લો અભિપ્રાય, ઓપન માઇન્ડેડનેસ, ખુલ્લો અભિપ્રાય રાખવો. એ નિષ્ફળ થવાના કારણોને વિશેષ કરીને સત્સંગમાં અનેક પડખેથી વિચારવા યોગ્ય છે, સમજવા યોગ્ય છે, અને જે તે પ્રકાર પોતામાં લાગુ પડતો હોય એના ઉપર વિશેષ કરીને લક્ષ અને ધ્યાન જવું જોઈએ. સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. 11મા પેરેગ્રાફમાં એ વાત લીધી છે, એના બે અર્થ થાય છે એટલા વચનના. યથાર્થ સત્સંગ છે કે અયથાર્થ સત્સંગ છે એવી ઓળખાણ થવી જીવને દુર્લભ છે, એક અર્થ તો સીધો એ નીકળે છે. બીજો 12મા પેરેગ્રાફના પહેલા વચનમાં લખ્યું છે કે સત્સંગ એટલે સત્પુરુષ. શું લખ્યું છે? સત્સંગ એટલે સત્પુરુષ, એનું ઓળખાણ થયે પણ તે યોગ નિરંતર રહેતો ન હોય તો સત્સંગથી પ્રાપ્ત થયો છે એવો જે ઉપદેશ, તે પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી વિચારવો તથા આરાધવો, કે જે આરાધનાથી જીવને અપૂર્વ એવું સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે. તો એ વિષય આપણે ક્રમમાં આવશે ત્યારે થોડું વધારે ઊંડાણથી એની ચર્ચા લઈશું. પણ અહીંયા 11મા પેરેગ્રાફનો શરૂઆતમાં જે વાત છે એને અનુસરીને વિચારીએ તો, કે સત્સંગની ઓળખાણ પણ જીવને દુર્લભ છે અને સત્પુરુષની ઓળખાણ પણ જીવને દુર્લભ છે. શું લગભગ અહીંયા ભૂલ થઈ છે? શાસ્ત્રો સમજ્યા પછી પણ સત્સંગને ઓળખવામાં અને સત્પુરુષને ઓળખવામાં જીવની ભૂલ થઈ છે અને તેથી એણે અસત્સંગને સેવ્યો છે. સત્સંગની ભૂલ થવાને લીધે અસત્સંગને ઉપાસ્યો છે, અસત્સંગને સેવ્યો છે અને સન્માર્ગનો પત્તો લાગ્યો નથી. એટલે એ ઓળખાણ બહુ દુર્લભ છે. અને દુર્લભ છે એમ કહીને એમ કહેવું છે કે આ વિષયમાં બહુ જ કાળજીથી પ્રવેશવા જેવું છે. ગમે ત્યાં આત્માની વાત થતી હોય માટે બેસી જવું અને આપણે સત્સંગ કરીએ છીએ એમ લેવાય નહીં, એમ ક્યારેય લેવાય નહીં. યથાર્થ સત્સંગ છે કે નહીં, સત્સંગની પદ્ધતિ યથાર્થ છે કે નહીં, આ પહેલું વિચારવું જોઈએ, સમજવું જોઈએ. અને યથાર્થ હોય તો જ એ સત્સંગમાં ઉપસ્થિત રહેવાય અથવા એ સત્સંગમાં ભાગ લેવાય, નહીંતર એ સત્સંગને બાને જે કાંઈ ચાલતું હોય ત્યાંથી દૂર રહેવું ભલું છે. કેમ કે પોતાની યોગ્યતા નથી એવી મજબૂત, જેમ બાળકને વાઇટાલિટી ઓછી હોય છે, રેઝિસ્ટન્સ પાવર એનો ઓછો હોય છે, રોગ પ્રતિકાર શક્તિ એની નથી હોતી ખાસ, એને ઘડીકમાં ઇન્ફેક્શન લાગે, એને શરદી ગરમી લાગતા વાર લાગે નહીં. એટલે એમ કહે છે ભાઈ, ફૂલને સંભાળવું ને બાળકને ઉછેરવું એ સરખું છે, ફૂલની જેમ કરમાઈ જાય હાલતા ને ચાલતા. એવી સ્થિતિ મુમુક્ષુની ભૂમિકાની બાળક જેવી છે, એ ગમે ત્યાં બેસી જશે એને ક્યાંથી ક્યાંનું શું ઇન્ફેક્શન લાગી જશે એને પોતાને ખબર નહીં હોય. અને એમાંય તે ચેતવા જેવો વિષય છે કે જ્યાં કોઈ પોતાની પ્રશંસા કરે ને સારું લાગે ત્યાં ચેતી જવું. મારી પ્રશંસા કેમ કરે છે, આની પાછળ હેતુ શું છે, કેમ કે જ્યાં યથાર્થતા નથી હોતી ત્યાં અરસપરસની પ્રશંસા કરવાની પ્રવૃત્તિ સહેજે સહેજે ચાલતી હોય છે અને એમાં ઘણી ગડબડ હોય છે. એટલે પ્રશંસા પ્રિય છે જીવને, જાણે અજાણે પણ જીવને પ્રશંસા પ્રિય હોય છે. અને એ પ્રશંસામાં સત્સંગના બહાને અસત્સંગને સેવતો હોય છે, આવી ભૂલ પણ જીવ બહુ ભાગ કરે છે. એટલે એમ કહ્યું કે સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. એ જો ઓળખાણ કરે તો એની ગાડી પાટે ચડ્યા વગર રહે નહીં, નહીંતર બધી વખતે માર્ગે ચડવાને બદલે ઊન માર્ગે ચડી ગયો છે. સત્સંગને ઓળખાણ કરવાની વિધિમાં પહેલી તૈયારી પોતે કરવી પડશે એ વિધિ માટે, કે તું શું કરવા સત્સંગ કરે છો, કેવળ એક આત્મકલ્યાણના હેતુથી કે એ સિવાય બીજો હેતુ પણ તને છે કે પોસાય છે, જો કેવળ એક આત્મકલ્યાણનો હેતુ હોય તો એ આત્મકલ્યાણની ભાવના વિરુદ્ધ કાંઈ પણ બનશે એટલે એ ભાવનાને ઠેસ લાગ્યા વગર રહેશે નહીં ને તને ખબર પડ્યા વગર રહેશે નહીં. કાંઈ યથાર્થ ચાલે છે કે અયથાર્થ ચાલે છે તરત જ પત્તો અંદર સીધો લાલબત્તી થાય, રેડ લાઇટ થાય સીધી રીતે, એવો વિષય છે. પણ પોતે જ ચોખ્ખો ન હોય, શુદ્ધ અંતકરણથી સત્સંગ ન કરતો હોય તો એ ક્યાંક ને ક્યાંક ભાલે ભરાવ્યા ભરાવ્યા વિના રહેશે નહીં, ફસાવાનો ફસાવાનો ને ફસાવાનો. આમ વાત છે, બાકી તો ઘણી વાતો છે, સમય થઈ ગયો છે, કાલે બી જરા ચર્ચા કરવી હશે તો આપણે વિસ્તારથી કરશું. આજે અહીંયા
પીલ બ્રહ્માંડમાં સાર તું